એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. અમારો હેતુ છે વિશ્વના મહત્વના પુસ્તકો અને વિચારોની ઊંડી સમજ આપણી ભાષામાં એકદમ સહજ રીતે આપતી. તો આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે લગભગ આપણા સહુના જીવન સાથે જોડાઈ રહ્યું છે, સ્માર્ટ સિટીઝ. આપણે જર્મેન હેલેગુઆના આ જ નામના પુસ્તક સ્માર્ટ સિટીઝની થોડી ઊંડી ચર્ચા કરીશું. આ MIT પ્રેસની એસેન્શિયલ નોલેજ સિરીઝનો ભાગ છે.
હા, અને આ વિષય ખરેખર ખૂબ જ શું કહેવાય સમયસરનો છે. આપણે આ સ્માર્ટ સિટી શબ્દ સતત સાંભળતા રહીએ છીએ. ભારતમાં પણ જુઓ ને કેટલું મોટું સ્માર્ટ સિટી મિશન ચાલી રહ્યું છે.
હા, બિલકુલ.
પણ શું આપણે ખરેખર સમજીએ છીએ કે આનો મતલબ શું છે? આ બધી ટેકનોલોજી આપણા શહેરો પર, આપણા સમાજ પર, આપણી રોજિંદી જિંદગી પર કેવી અસર કરી શકે? આ પુસ્તક આપણને આ જ સવાલોના ઊંડાણમાં લઈ જાય છે.
બરાબર. તો આ સફર શરૂ કરતા પહેલા લેખક વિશે થોડું જાણી લઈએ. જર્મેન હેલેગુઆ કોણ છે અને એમનો દૃષ્ટિકોણ શા માટે અલગ પડે છે એમ કહી શકાય?
હા, જર્મેન હેલેગુઆ સિરાક્યુઝ યુનિવર્સિટી કે પછી અમુક સ્ત્રોત મુજબ યુનિવર્સિટી ઓફ કેન્સાસમાં એસોસિએટ પ્રોફેસર છે. પણ એમની ખાસિયત એ છે કે તેઓ કોઈ એક જ વિષયના નિષ્ણાત નથી. એમનું સંશોધન જુઓ તો ડિજિટલ મીડિયા, શહેરી અભ્યાસ, સામાજિક ભૂગોળ અને આ વિજ્ઞાન અને ટેકનોલોજી અભ્યાસ, STS જેને કહેવાય છે, એ બધાના આંતરછેદ પર છે. આના લીધે શું થાય છે કે એ ટેકનોલોજીને ખાલી ટેકનિકલ દ્રષ્ટિથી નથી જોતા.
અચ્છા.
એની સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અસરો પર એમનું ધ્યાન વધારે છે. ખાસ કરીને સમાનતાનો મુદ્દો, ન્યાય, માનવ અનુભવ, આ બધું જ એમના વિશ્લેષણના કેન્દ્રમાં હોય છે. એટલે કોઈ ટેક કંપનીના એક્ઝિક્યુટિવ કે સરકારી અધિકારી જે વાત કરે એના કરતાં એમનો દૃષ્ટિકોણ ઘણો જુદો, વધુ માનવીય અને શું કહેવાય વિવેચનાત્મક છે.
આ રસપ્રદ છે. એટલે એ ખાલી શું અને કેવી રીતે નહીં, પણ શા માટે અને કોના માટે જેવા સવાલો પૂછે છે.
બરાબર.
તો આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? હેલેગુઆ મૂળ શું કહેવા માંગે છે?
પુસ્તકનો મૂળ તર્ક એમ છે કે જુઓ, સ્માર્ટ સિટી એ કઈ ટેકનોલોજીથી ભરેલા શહેરનું સીધું સાદું તટસ્થ વર્ણન નથી. આ એક ખૂબ જ શક્તિશાળી, ઘણીવાર વિવાદાસ્પદ અને ઊંડો વૈચારિક ખ્યાલ છે. હેલેગુઆ ટેકનોલોજી પ્રત્યેના જે અતિશય આશાવાદ છે ને, જેને આપણે ટેકનો ઓપ્ટિમિઝમ કહી શકીએ, એને પડકારે છે.
અચ્છા.
તેઓ ભારપૂર્વક કહે છે કે આ સ્માર્ટ સિટી પહેલ એ ખાલી ટેકનિકલ સુધારો નથી, પણ એક રાજકીય પ્રોજેક્ટ છે. એ અમુક ચોક્કસ મૂલ્યો, અમુક પ્રાથમિકતાઓ અને સત્તાના માળખાને પ્રોત્સાહન આપે છે. આ ખાલી ગેજેટ્સ લગાવવાની વાત નથી, પણ શહેરનું ભવિષ્ય કોણ નક્કી કરશે અને કેવી રીતે ઘડાશે એની વાત છે.
એટલે કે સ્માર્ટ સિટી પાછળ પણ એક રાજકારણ છે એમ?
ચોક્કસ.
તો પુસ્તકનું ઉદ્દેશ્ય શું છે? તે આપણને ક્યાં લઈ જવા માંગે છે?
પુસ્તક એક મૂળભૂત પ્રશ્ન ઉઠાવે છે. આપણે કેવા શહેરમાં રહેવા માંગીએ છીએ અને આ ભવિષ્યનો નિર્ણય કોણ લેશે? શું એ ટેક કંપનીઓ હશે, સરકાર હશે કે પછી શહેરના નાગરિકો પોતે? હેલેગોવાનો ઉદ્દેશ આ સ્માર્ટ સિટીના જે ચમકદાર વચનો અપાય છે ને,
હા,
અને એની જે જમીની વાસ્તવિકતા છે, એ બે વચ્ચેનો તફાવત ઉજાગર કરવાનો છે. પુસ્તક આપણને એવા વૈચારિક સાધનો આપે છે જેનાથી આપણે આવા દાવાઓનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરી શકીએ. એમનો હેતુ ટેકનોલોજી વિશેની ચર્ચાનું શું કહેવાય લોકશાહીકરણ કરવાનો છે.
લોકશાહીકરણ એટલે
કે આ ચર્ચા ખાલી નિષ્ણાતો કે કોર્પોરેશનો પૂરતી સીમિત ન રહે, સામાન્ય નાગરિકો પણ એમાં સક્રિય રીતે ભાગ લઈ શકે, પોતાનો અવાજ ઉઠાવી શકે.
સમજી શકાય એવું છે. તો ચાલો પુસ્તકના ઊંડાણમાં ઉતરીએ. શરૂઆત ક્યાંથી થાય છે? આ સ્માર્ટ સિટીની વ્યાખ્યા જ કેમ આટલી બધી જટિલ છે?
હા, લેખક શરૂઆતમાં જે સ્પષ્ટ કરે છે કે સ્માર્ટ સિટીની કોઈ એક સર્વસંમત વ્યાખ્યા છે જ નહીં.
એમ?
હા. દાખલા તરીકે IBM કે સિસ્કો જેવી મોટી ટેક કંપનીઓ માટે એ એમની ટેકનોલોજી, એમના સોફ્ટવેર, એમની કન્સલ્ટિંગ સેવાઓ વેચવાની તક છે. એક મોટું બજાર છે.
હા, બરાબર, એક માર્કેટ.
સરકારો માટે કદાચ વહીવટી કાર્યક્ષમતા વધારવાનો, ખર્ચ ઘટાડવાનો રસ્તો છે, અથવા તો દુનિયાભરમાં એમ દેખાડવાનો કે અમે આધુનિક છીએ, સ્પર્ધાત્મક છીએ.
અને સામાન્ય નાગરિકો માટે?
એમના માટે કદાચ એનો અર્થ સારી સુવિધાઓ હોય, જીવન સરળ બને એવું હોય, અથવા તો કદાચ ડેટા ગોપનીયતા અને સર્વેલન્સ અંગેની ચિંતાઓ પણ હોય. ઘણીવાર આ વ્યાખ્યાઓ ટેકનોલોજી પર જ બધો ભાર મૂકી દે છે, જેમ કે IoT એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ.
હા, સાંભળ્યું છે.
બિગ ડેટા, મોટા પ્રમાણમાં ડેટાનું વિશ્લેષણ, અને આ એલ્ગોરિધમિક ગવર્નન્સ એટલે કે એલ્ગોરિધમ આધારિત નિર્ણયો, અને આ બધા પાછળ જે સામાજિક અસરો છે એની ઘણીવાર અવગણના થઈ જાય છે.
અને શું આ સ્માર્ટ સિટીનો વિચાર એકદમ નવો છે કે એના મૂળ ઇતિહાસમાં ક્યાંક જોડાયેલા છે?
લેખક દર્શાવે છે કે શહેરને એક સિસ્ટમ તરીકે જોવાનો અને તેને ટેકનોલોજીથી વધુ કાર્યક્ષમ બનાવવાનો વિચાર સાવ નવો નથી. એના તંતુઓ જૂના શહેરી આયોજનના મોડેલો, જેમ કે ગાર્ડન સિટી કે પછી સાયબરનેટિક્સ.
સાયબરનેટિક્સ?
હા, જેમાં સિસ્ટમને નિયંત્રિત કરવા અને પ્રતિસાદ મેળવવા પર ભાર હતો, એવા વિચારો સાથે જોડાયેલા છે. પણ હા, અત્યારની જે સ્માર્ટ સિટીની લહેર છે એની પાછળ મોટો હાથ કોર્પોરેટ જગતનો છે, ખાસ કરીને 2008ની આર્થિક મંદી પછી.
અચ્છા, એ પછી?
હા, ત્યારે ઘણી ટેક કંપનીઓએ શહેરોને પોતાના ઉત્પાદનો અને સેવાઓ માટે એક મોટો નવા બજાર તરીકે જોયા, અને પછી એને ખૂબ આક્રમક રીતે પ્રોત્સાહન આપ્યું.
તો આ કંપનીઓ અને સરકારો કેવા વચનો આપે છે? આ સ્માર્ટ સિટીની આખી વાત કેવી રીતે રજૂ કરવામાં આવે છે એમ?
મુખ્ય વચનો તો સામાન્ય રીતે કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી, ટકાઉપણું સસ્ટેનેબિલિટી, અને આર્થિક સ્પર્ધાત્મકતા ઇકોનોમિક કોમ્પિટિટિવનેસ આની આસપાસ જ ફરે છે.
બરાબર.
રજૂઆત ઘણીવાર એવી રીતે કરાય છે જાણે શહેરો કોઈ મોટી કટોકટીનો સામનો કરી રહ્યા છે. ટ્રાફિક, પ્રદૂષણ, ગુનાખોરી, અને ટેકનોલોજી જેનો એકમાત્ર ઉદ્ધારક છે.
હા, જાણે જાદુઈ છડી હોય.
બસ એમ જ. આમાં એક પ્રકારનો ટેકનોલોજીકલ નિશ્ચયવાદ છુપાયેલો છે, એટલે કે એવી માન્યતા કે ટેકનોલોજી પોતે જ બધી સમસ્યાઓ હલ કરી દેશે, ભલે એના સામાજિક કે રાજકીય કારણો ગમે તે હોય.
પુસ્તકમાં અર્બન ઓપરેટિંગ સિસ્ટમ કે ડેશબોર્ડ જેવા ખ્યાલોની પણ વાત છે, ખરું ને? એ શું છે?
હા, આ બહુ મહત્વના ખ્યાલો છે. રિયો ડી જાનેરોનું ઓપરેશન સેન્ટર આનું જાણીતું ઉદાહરણ છે. વિચાર એવો છે કે શહેરનો બધો જ ડેટા એક સેન્ટ્રલ કમાન્ડ સેન્ટરમાં ભેગો કરવાનો અને એક ડેશબોર્ડ પર જોવાનો, અને ત્યાંથી જ આખા શહેરનું સંચાલન કરવાનું, જાણે કે કોઈ કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ હોય.
અચ્છા, બધું એક જગ્યાએથી.
હા, આનાથી એકીકૃત અને ઝડપી શાસનનો દાવો કરાય છે. પણ હેલિગ્યુઆ ચેતવણી આપે છે કે આનાથી સત્તાનું જોખમી રીતે કેન્દ્રીકરણ થઈ શકે છે.
હા, એ તો છે.
અને બીજું, આ ડેશબોર્ડ શહેરનું એક ખૂબ જ સરળ સપાટ ચિત્ર રજૂ કરે છે. એ શહેરની વાસ્તવિક જટિલતા, એની સામાજિક વિવિધતા, લોકોનો અનુભવ, એ બધું છુપાવી શકે છે. જાણે શહેર એક મશીન છે જેને ખાલી કંટ્રોલ કરવાનું છે.
આ તો થઈ સિદ્ધાંતની વાત, પણ વ્યવહારમાં શું થયું છે? શું સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સ ખરેખર સફળ રહ્યા છે? વચનો અને વાસ્તવિકતા વચ્ચે કેટલો તફાવત જોવા મળ્યો?
અહીં જ પુસ્તક વધુ વિવેચનાત્મક બને છે. હેલેગુઆ દર્શાવે છે કે ઘણા ગાજેલા પ્રોજેક્ટ્સ કાં તો નિષ્ફળ ગયા છે, અથવા ધાર્યા પરિણામ નથી લાવી શક્યા, અથવા તો નવી જ સમસ્યા ઊભી કરી દીધી છે. દાખલા તરીકે, દક્ષિણ કોરિયાનું સોંગડો શહેર, એને તો શરૂઆતથી જ એક અત્યાધુનિક સ્માર્ટ સિટી તરીકે ડિઝાઇન કરાયું હતું.
હા, સાંભળ્યું છે એના વિશે.
પણ આજે પણ એ એક જીવંત, ધબકતો સમુદાય બનવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. આ શું બતાવે છે? કે ખાલી ટેકનોલોજી ઠોકી બેસાડવાથી શહેર જીવંત નથી બની જતું. પેલો ટોપ ડાઉન અભિગમ એટલે કે ઉપરથી નીચે બધું લાદવું, એની મર્યાદાઓ સ્પષ્ટ દેખાય છે.
અને તમે નવી સમસ્યાઓની વાત કરી. કેવી સમસ્યાઓ? દાખલા તરીકે?
જેમ કે ટ્રાફિક નિયંત્રણ માટે જે સેન્સર્સ અને કેમેરા લગાવ્યા હોય.
હા,
એ સતત નાગરિકો પર દેખરેખ રાખવાનું સાધન બની જાય છે, સર્વેલન્સ.
હા, એ ચિંતા તો રહે જ.
બીજું, ગુનાખોરી રોકવા માટે વપરાતા પ્રિડિક્ટિવ પોલિસિંગ એલ્ગોરિધમ, જે ભૂતકાળના ડેટાના આધારે ભવિષ્યના ગુનાની આગાહી કરવાનો દાવો કરે છે, પણ ઘણીવાર એ સમાજમાં પહેલેથી હાજર પૂર્વગ્રહોને વધુ મજબૂત બનાવી શકે છે.
એટલે કે
અમુક સમુદાયોને ખોટી રીતે નિશાન બનાવી શકે છે. અહીં કાર્યક્ષમતા અને સમાનતા, એફિશિયન્સી અને ઇક્વિટી વચ્ચેનો સંઘર્ષ સ્પષ્ટ દેખાય છે. ઘણીવાર એવું બને છે કે ટેકનોલોજી વેચનારાઓ અને વહીવટકર્તાઓના હિતો વધુ મહત્વના બની જાય, નાગરિકોની વાસ્તવિક જરૂરિયાતો અને ચિંતાઓ કરતા.
આ બધું નાગરિકોના અનુભવ અને એમની ભાગીદારી પર કેવી અસર કરે છે?
જુઓ, સ્માર્ટ સિટી ઘણીવાર ડિજિટલ નાગરિકતાના નવા રસ્તા ખોલે છે. જેમ કે શહેરની કોઈ સમસ્યા હોય તો એપ્લિકેશન દ્વારા જાણ કરવી કે ઓનલાઈન પ્લેટફોર્મ પર પોતાનો મત આપવો.
હા, એવું તો થાય છે.
પણ સવાલ એ છે કે શું આ પદ્ધતિઓ પરંપરાગત લોકશાહી ભાગીદારી જેમ કે સભાઓમાં જવું, ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળવું એનું સ્થાન લઈ શકે છે? અને સૌથી મોટી ચિંતા છે ડિજિટલ વિભાજનની.
ડિજિટલ ડિવાઇડ.
આ નવી ડિજિટલ સિસ્ટમમાં કોણ ભાગ લઈ શકે છે? જેમની પાસે સ્માર્ટફોન નથી, ઇન્ટરનેટ નથી, જે ટેકનોલોજીથી અજાણ છે, વૃદ્ધો, ઓછી આવકવાળા લોકો,
એ બધા રહી જાય.
હા, એ બધા મોટાભાગે બાકાત રહી જાય છે. ટેકનોલોજી અજાણતા જ સમાજમાં નવી અસમાનતાઓ ઊભી કરી શકે છે.
અને રોજિંદા જીવન પર બીજી શું અસરો જોવા મળે છે?
હેલેગુઆ સતત દેખરેખ હેઠળ રહેવાની મનોવૈજ્ઞાનિક અસર પર પણ સવાલ ઉઠાવે છે. શું આપણે હંમેશા કોઈ જોઈ રહ્યું છે એ ભાવ સાથે જીવવા લાગીશું? બીજું, શું આ એલ્ગોરિધમ આધારિત ભલામણો આપણને ભૌતિક દુનિયામાં પણ ફિલ્ટર બબલમાં કેદ કરી રહી છે, જ્યાં આપણને એ જ વસ્તુઓ અને વિચારો વારંવાર બતાવવામાં આવે છે જે આપણને ગમે છે?
અચ્છા, ઓનલાઈનની જેમ ઓફલાઈન પણ?
હા, અહીં લેખક સ્થાન અને જગ્યા વચ્ચેનો ભેદ સમજાવે છે. સ્થાન એટલે આપણું જીવંત સાંસ્કૃતિક અનુભવોથી ભરેલું પર્યાવરણ, જ્યારે જગ્યા એટલે ડેટા અને નકશા પર જોઈ શકાતી ભૌમિતિક જગ્યા. સ્માર્ટ સિટી પહેલ ઘણીવાર આ જગ્યાના સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને સ્થાનના માનવીય અને સાંસ્કૃતિક મહત્વને ભૂલી જાય છે.
આર્થિક પાસાની વાત કરીએ તો સ્માર્ટ સિટીથી અર્થતંત્ર, રોજગાર અને આ કોર્પોરેટ પ્રભાવો પર શું અસર પડે છે?
એ થોડો જટિલ મુદ્દો છે. જો સ્માર્ટ સિટીને ઘણીવાર મોટા રોકાણો આકર્ષવા અને હાઈટેક ક્ષેત્રોમાં નવી નોકરીઓ ઊભી કરવાના સાધન તરીકે રજૂ કરાય છે, એ વાત સાચી.
હા,
પણ એની બીજી બાજુ પણ છે. આવા પ્રોજેક્ટ્સ ઘણીવાર જમીનના ભાવ વધારી દે છે, એનાથી જેન્ટ્રિફિકેશન થાય છે.
જેન્ટ્રિફિકેશન
એટલે કે મૂળ ઓછી આવકવાળા રહેવાસીઓ માટે ત્યાં રહેવું મુશ્કેલ બની જાય છે અને એમને ત્યાંથી જવું પડે છે, વિસ્થાપિત થવું પડે છે.
ઓ, આ ગંભીર વાત છે.
હા, વળી ટેકનોલોજી આવવાથી પરંપરાગત નોકરીઓ જઈ શકે છે. આ પહેલ ભાગ્યે જ ગરીબી કે અસમાનતા જેવી મૂળભૂત સમસ્યાઓનું સમાધાન લાવે છે, ક્યારેક એને વધારી પણ શકે છે.
અને તમે કોર્પોરેટ પ્રભાવની વાત કરી રહ્યા હતા.
હા, એ ખૂબ જ સ્પષ્ટ છે. આ ટેક કંપનીઓ ખાલી ટેકનોલોજી નથી આપતી, પણ શહેરી નીતિઓ ઘડવામાં પણ મોટો પ્રભાવ પાડી શકે છે. ઘણીવાર આ પીપીપીઝ જે થાય છે,
હા, પીપીપીઝ,
એ એવી રીતે રચાય છે જે કોર્પોરેટ ભાગીદારોના હિતોને વધુ પ્રાધાન્ય આપે. ટોરોન્ટોમાં ગૂગલની સિસ્ટર કંપની સિડવોક લેબ્સનો જે પ્રોજેક્ટ હતો,
હા, એનો બહુ વિવાદ થયેલો,
બસ એ આનો મોટો દાખલો હતો. ભારે વિરોધ થયો, કારણ કે એમાં નાગરિકોના ડેટા પર કોર્પોરેટ નિયંત્રણ અને શહેરી જીવનનું કોમોડિફિકેશન એટલે કે દરેક વસ્તુને ખરીદી વેચી શકાય એવી ચીજ બનાવી દેવી, એવા ગંભીર મુદ્દાઓ હતા. આખરે એ પ્રોજેક્ટ રદ કરવો પડ્યો.
તો આ બધી ટીકાઓ પછી શું હેલેગુઆ કોઈ સકારાત્મક વિકલ્પો પણ સૂચવે છે? શું સ્માર્ટ સિટીનો કોઈ સારો રસ્તો શક્ય છે?
બિલકુલ. પુસ્તક ખાલી સમસ્યાઓ ગણાવીને અટકતું નથી. હેલેગુઆ ભારપૂર્વક કહે છે કે ટેકનોલોજીનો ઉપયોગ વધુ ન્યાયી, વધુ સમાવેશી અને વધુ લોકશાહી રીતે પણ થઈ શકે છે.
સારું કહેવાય.
તેઓ એવા વૈકલ્પિક મોડેલોની ચર્ચા કરે છે જે નાગરિક કેન્દ્રિત હોય, સિટીઝન સેન્ટ્રિક. આમાં ગ્રાસરૂટ એટલે કે પાયાના સ્તરેથી શરૂ થતી પહેલ,
હા,
જેમ કે ડિટ્રોઇટમાં સમુદાયો દ્વારા ચલાવાતા ટેકનોલોજી પ્રોજેક્ટ્સ છે, સહભાગી ડિઝાઇન, પાર્ટિસિપેટરી ડિઝાઇન, જેમાં નાગરિકો પોતે જ ટેકનોલોજીના નિર્માણમાં ભાગ લે, અને સામાજિક સમાનતા તથા લોકશાહી શાસન પર ભાર મૂકવામાં આવે છે.
કોઈ નક્કર ઉદાહરણ આપી શકો જેનાથી ખ્યાલ આવે?
બાર્સેલોના શહેરનું મોડલ અહીં ખૂબ જ પ્રેરણાદાયક છે. ત્યાંની સરકારે ટેકનોલોજીકલ સાર્વભૌમત્વનો ખ્યાલ અપનાવ્યો.
ટેકનોલોજીકલ સાર્વભૌમત્વ?
હા, એટલે કે શહેર પોતાની ટેકનોલોજી પર પોતાનું નિયંત્રણ રાખે. એમણે ઓપન સોર્સ સોફ્ટવેરને પ્રોત્સાહન આપ્યું, નાગરિકોના ડેટાની માલિકી જાહેર સંસ્થાઓ પાસે રાખી અને ડિસિડેમ નામનું એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યું જેના દ્વારા નાગરિકો નીતિ નિર્માણમાં સીધું ભાગ લઈ શકે છે.
વાહ, આ તો ખરેખર અલગ છે.
હા, આ બતાવે છે કે ટેકનોલોજીનો ઉપયોગ નાગરિકોને સશક્ત કરવા માટે પણ થઈ શકે છે.
આ ખરેખર રસપ્રદ છે. તો આખા પુસ્તકમાંથી આપણે કઈ મુખ્ય થીમ્સ કે સંદેશાઓ તારવી શકીએ? પહેલો મુદ્દો તો એ જ લાગે છે કે ટેકનોલોજી તટસ્થ નથી, તે રાજકીય છે.
બરાબર, આ પુસ્તકનો કેન્દ્રવર્થી સંદેશ છે. જ્યારે પણ કોઈ નવી ટેકનોલોજી આવે ત્યારે આપણે પૂછવું જોઈએ, આ કોણા દ્વારા લાવવામાં આવી છે, એનાથી કોને ફાયદો થશે, કોની સત્તા વધશે, કોની ઘટશે, કયા મૂલ્યોને પ્રોત્સાહન મળશે. આ પ્રશ્નો આપણને ટેકનોલોજી પાછળના રાજકારણને સમજવામાં મદદ કરે છે.
બીજો મહત્વનો મુદ્દો છે ટેકનોલોજીકલ સોલ્યુશનિઝમનું મિથક.
હા, એટલે કે પેલી ભ્રામક માન્યતા કે દરેક જટિલ સામાજિક સમસ્યા, ગરીબી, ભેદભાવ, અસમાનતાનો ઉકેલ ટેકનોલોજી પાસે છે. હેલગવા સ્પષ્ટ કરે છે કે ટેકનોલોજી કદાચ મદદરૂપ થઈ શકે, પણ તે મૂળ કારણોનું સ્થાન ન લઈ શકે.
આપણા દેશમાં પણ આ જ જોઈ શકાય છે, ખરું ને?
બિલકુલ. ક્યારેક ટેકનોલોજીનો ઉપયોગ મૂળભૂત માળખાકીય સમસ્યાઓ હલ કર્યા વિના કરવામાં આવે છે. એ કદાચ ઉપરછલ્લા સુધારા લાવે, પણ ઊંડાણપૂર્વકનો બદલાવ ન લાવી શકે.
ત્રીજી થીમ આપણે જેની વાત કરી, ડિજિટલ વિભાજન અને બાકાત.
ચોક્કસ. જેમ જેમ સેવાઓ અને સરકારી યોજનાઓ વધુ ને વધુ ડિજિટલ થતી જાય છે, તેમ આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે જે લોકો પાસે ટેકનોલોજીની પહોંચ કે જાણકારી નથી તેઓ પાછળ ન રહી જાય.
હા, ભારતમાં તો આ મોટો પ્રશ્ન છે.
હા, જ્યાં ડિજિટલ સાક્ષરતા અને ઇન્ટરનેટની પહોંચમાં હજુ પણ મોટો તફાવત છે, ત્યાં આ મુદ્દો વધુ ગંભીર બની જાય છે. સ્માર્ટ સિટી પહેલ ખરેખર સર્વસમાવેશી, ઇન્ક્લુઝિવ હોવી જોઈએ.
અને ચોથી થીમ, સમુદાયની ભાગીદારી અને સ્થાનિક જ્ઞાનનું મહત્વ.
હા, પુસ્તક ભાર મૂકે છે કે શહેરના ખરા નિષ્ણાતો કોણ? તેના રહેવાસી.
સાચી વાત.
એમનો જીવંત અનુભવ, એમની જરૂરિયાતો, એમનું સામૂહિક શાણપણ, એ કોઈપણ ટોપડાઉન યોજના કરતાં વધુ મૂલ્યવાન છે. સાચી શહેરી બુદ્ધિ સેન્સરોમાંથી નહીં પણ લોકોમાંથી આવે છે. નિર્ણયો લેતી વખતે સ્થાનિક સમુદાયોનો અવાજ સાંભળવો અને તેમને સક્રિય રીતે સામેલ કરવા એ અનિવાર્ય છે.
અને છેલ્લે પાંચમી થીમ, વૈકલ્પિક દ્રષ્ટિકોણની શક્યતા.
હા, પુસ્તક નિરાશાવાદી નથી. તે બાર્સેલોના જેવા ઉદાહરણો દ્વારા બતાવે છે કે ટેકનોલોજીનો ઉપયોગ વધુ ન્યાયી, વધુ લોકશાહી અને વધુ માનવી રીતે કરવો શક્ય છે. એવા મોડેલો જ્યાં ટેકનોલોજી લોકોના હાથમાં એક સાધન બને, કોર્પોરેટ નફાનું નહીં, આ એક આશાસ્પદ સંદેશ છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એટલા ધારદાર છે કે તે યાદ રહી જાય. આપણે એવા કેટલાક મુખ્ય વિચારોની ચર્ચા કરીએ.
ચોક્કસ. જેમ કે પહેલો વિચાર જે મને ગમ્યો, સ્માર્ટ સિટી માત્ર ટેકનોલોજી વિશે નથી, તે સત્તા, રાજકારણ અને શહેર પરના અધિકાર, રાઇટ ટુ ધી સિટી વિશે છે.
આનો અર્થ શું થાય, જરા સમજાવશો?
આનો સીધો અર્થ એ છે કે આપણે ચર્ચાને ખાલી ટેકનિકલ વાદવિવાદથી ઉપર લઈ જવાની જરૂર છે, મૂળભૂત રાજકીય પ્રશ્નો પર આવવું જોઈએ. શહેરના સંસાધનો અને ભવિષ્ય પર કોનું નિયંત્રણ છે? વિકાસના લાભ કોને મળી રહ્યા છે? શું શહેરના બધા નાગરિકોને સમાન અધિકારો અને તકો મળે છે? ટેકનોલોજી આ સમીકરણોને કેવી રીતે બદલી રહી છે?
બરાબર. બીજો વિચાર, સાચી શહેરી બુદ્ધિ સેન્સર્સ અને એલ્ગોરિધમ્સમાંથી નહીં, પણ રહેવાસીઓના સામૂહિક શાણપણમાંથી ઉદ્ભવે છે.
આ પેલી ટેકનોક્રેસી, એટલે કે ટેકનિકલ નિષ્ણાતો દ્વારા ચાલતા શાસનને સીધો પડકાર છે.
હા,
તે કહે છે કે લોકોનો અનુભવ, એમની સૂઝબૂઝ, એમની ભાગીદારી એ કોઈ પણ એલ્ગોરિધમ કરતાં વધુ મૂલ્યવાન ડેટા છે. જો શહેરને ખરેખર સ્માર્ટ બનાવવું હોય તો એના નાગરિકોને સાંભળવા પડશે, એમના જ્ઞાનને માન આપવું પડશે.
ત્રીજો વિચાર પણ રસપ્રદ છે. સ્માર્ટ સિટી ટેકનોલોજી ઘણીવાર એવી સમસ્યાઓ હલ કરે છે જે રહેવાસીઓને ખબર ન હતી કે તેમની પાસે છે. જ્યારે તેઓ જાણે છે, તેવી સમસ્યાઓને અવગણે છે. આ તો કટાક્ષ જેવું લાગે છે.
હા, થોડો કટાક્ષ છે, પણ એમાં સત્યનો અંશ છે. ઘણીવાર ટેક કંપનીઓ પોતાની પાસે જે ટેકનોલોજી છે એના આધારે ઉકેલો બનાવે છે અને પછી એના માટે સમસ્યાઓ શોધે છે.
અચ્છા.
જ્યારે નાગરિકોની વાસ્તવિક પાયાની જરૂરિયાતો, સારું અને સસ્તું જાહેર પરિવહન, પોષણક્ષમ આવાસ, સ્વચ્છ પાણી, સારી શાળાઓ, એ કદાચ અધૂરી રહી જાય, આ ટેકનોલોજીની પ્રાથમિકતાઓ અને લોકોની જરૂરિયાતો વચ્ચેનું જે સંભવિત તફાવત છે એના તરફ ઇશારો કરે છે.
અને ચોથો વિચાર, પ્રશ્ન એ નથી કે શહેરો સ્માર્ટ હોવા જોઈએ કે નહીં, પરંતુ સ્માર્ટનો અર્થ કોણ નક્કી કરે છે અને તે વ્યાખ્યાથી કોને ફાયદો થાય છે?
આ ફરીથી આપણને મૂળભૂત પ્રશ્નો પર લાવે છે. સત્તા, મૂલ્યો, ભાગીદારી, સ્માર્ટ એટલે શું? શું એ ખાલી ટેકનિકલ કાર્યક્ષમતા છે કે પછી એમાં સામાજિક ન્યાય, પર્યાવરણીય સ્થિરતા,
સાંસ્કૃતિક વિવિધતા, લોકશાહી ભાગીદારી આ બધું પણ સામેલ હોવું જોઈએ. અને આ વ્યાખ્યા કોણ નક્કી કરી રહ્યું છે? નાગરિકો કે પછી ટેક કંપનીઓ અને સરકાર? અને આ વ્યાખ્યા કોના હિતમાં છે?
આ બધી ચર્ચા ખૂબ જ વિચાર પ્રેરક છે. આ પુસ્તકના વિચારોનો વાસ્તવિક જીવનમાં આપણે શું ઉપયોગ કરી શકીએ? સામાન્ય નાગરિકો માટે આમાંથી શું શીખવા જેવું છે?
સામાન્ય નાગરિકો તરીકે આપણે આપણા શહેરમાં જે પણ સ્માર્ટ પહેલ ચાલી રહી છે એના પ્રત્યે વધુ જાગૃત અને સક્રિય બની શકીએ છીએ. આપણે પ્રશ્નો પૂછી શકીએ છીએ.
કેવા પ્રશ્નો?
જેમ કે આ પ્રોજેક્ટમાં કયો ડેટા ભેગો થશે, એની માલિકી કોની રહેશે, એનો ઉપયોગ કેવી રીતે થશે, આપણી ગોપનીયતાનું રક્ષણ કેવી રીતે થશે, શું આ પ્રોજેક્ટથી સમાજના બધા વર્ગોને, ખાસ કરીને ગરીબ અને વંચિત સમુદાયોને ફાયદો થશે. આપણે ખાલી ટેકનોલોજીના ચડકાટથી અંજાઈ ન જઈએ, પણ એના સામાજિક પરિણામો વિશે વિચારીએ અને સમાવેશી વિકાસ માટે અવાજ ઉઠાવીએ. અને હા, આપણી પોતાની ડિજિટલ સાક્ષરતા વધારવી પણ જરૂરી છે.
અને શહેરી આયોજકો, નીતિ ઘડવૈયાઓ અને આ ટેકનોલોજી બનાવનારાઓ માટે શું સંદેશ છે?
શહેરી આયોજકો અને નીતિ ઘડવૈયાઓએ ટેકનોલોજી વેચનારાઓના દાવાઓનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ. વિવેચનાત્મક અભિગમ અપનાવવો જોઈએ. કોઈ પણ ટેકનોલોજી લાગુ કરતા પહેલા એની સંભવિત સામાજિક અને નૈતિક અસરોનું મૂલ્યાંકન કરવું જોઈએ. બાર્સેલોનાની જેમ ટેકનોલોજી પર જાહેર નિયંત્રણ અને નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે મજબૂત શાસન માળખું બનાવવું જોઈએ.
એટલે કે પ્લાનિંગ બરાબર થવું જોઈએ.
હા, અભિગમ સમસ્યા પ્રથમ હોવો જોઈએ, ટેકનોલોજી પ્રથમ નહીં. અને ટેકનોલોજી વ્યાવસાયિકોએ પણ વધુ સહભાગી અને સમુદાય કેન્દ્રિત ડિઝાઇન પદ્ધતિઓ અપનાવવી જોઈએ. એમણે વિચારવું જોઈએ કે એમની ટેકનોલોજીના વ્યાપક સામાજિક પરિણામો શું આવશે. પેલું એથિક્સ બાય ડિઝાઇન છે ને?
હા.
એટલે કે નૈતિકતાને ડિઝાઇન પ્રક્રિયાના મૂળમાં જ રાખવી એ ખૂબ મહત્વનું છે.
ખૂબ જ સરસ. અંતે, આ પુસ્તકમાંથી તમને વ્યક્તિગત રીતે સૌથી વધુ શું સ્પર્શી ગયું અથવા કઈ નવી વાત જાણવા મળી?
મારા માટે સૌથી મોટી શીખ એ હતી કે આપણે ટેકનોલોજીને એક સાધન તરીકે જોવી જોઈએ, સાધ્ય તરીકે નહીં. ટેકનોલોજી લોકોની સેવા માટે છે, લોકો ટેકનોલોજીની સેવા માટે નથી.
બહુ સરસ કહ્યો.
અને બીજું, લોકશાહી દેખરેખ અને સમુદાયના જ્ઞાનનું મહત્વ. જ્યારે નાગરિકો જાગૃત હોય અને પ્રક્રિયામાં સામેલ હોય ત્યારે જ ટેકનોલોજીનો ઉપયોગ સકારાત્મક દિશામાં થઈ શકે છે. પુસ્તક જે વૈકલ્પિક, વધુ માનવીય મોડેલોની શક્યતા દર્શાવે છે એ ખરેખર આશા જગાવે છે. વાત ખાલી કાર્યક્ષમતા કે સ્માર્ટનેસની નથી, પણ ન્યાય, સમાનતા અને લોકશાહી જેવા મૂળભૂત મૂલ્યોની છે.
અને મારા માટે સૌથી મહત્વની વાત એ સમજવાની હતી કે આ સ્માર્ટ શબ્દ કેટલો ભ્રામક હોઈ શકે છે. એ તટસ્થ નથી, એ ઊંડાણપૂર્વક રાજકીય છે. ટેકનોલોજી કેવી રીતે સત્તાના સમીકરણો બદલી રહી છે અને કોના હાથમાં વધુ શક્તિ આપી રહી છે તે સમજવું અને તે વિશે સવાલ ઉઠાવતા રહેવું ખૂબ જ જરૂરી છે. આપણે સતત પૂછતા રહેવું જોઈએ કે આ સ્માર્ટનેસ ખરેખર કોના માટે છે અને કયા હેતુ માટે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.